સંત ભગવંત સાહેબજીની છે મહાત્મ્ય સભર વાણી સદા. તારીખ 16 એપ્રિલ 2018ના રોજ તપોભૂમિ બ્રહ્મજ્યોતિ મોગરી સ્થિત પારમિતા મંદિરે શ્રી ઠાકોરજીના દિવ્ય સાનિધ્ય યોજિત સભામાં ગઢડા પ્રથમ પ્રકરણનું 54મું વચનામૃત ભાગવત ધર્મના પોષણનું સંત ભગવંત સાહેબજીએ કરેલ નિરૂપણ અને વરસાવેલ આશીર્વાદની પારાવાણી આ વિભાગમાં સમાવી છે.
શ્રીમદ સદગુણ સાલિનમ ચિદચિદી વ્યાપ્તમ ચ દિવ્યાકૃતિમ
જીવે સાક્ષર મુક્ત કોટિ સુખદમ નૈકમ અધિકમ જ્ઞેયમ શ્રી પુરુષોત્તમ વેદાંતિ કીર્તિમ વિભુ
તન્મૂલાક્ષર યુક્તમેવ સહજાનંદમ ચ વંદે સદા સજાનંદ સ્વામી મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રત્યક્ષદાનંદમી મુક્તોની જય. સંત ભગવંત પૂજ્ય સાહિબજી મહારાજની જય. જય વચનામૃત ગઢડા પ્રથમનું 54મું ભાગવત ધર્મના પોષણનું સ્વામિનારાયણે 1876 ના મહાવદિ એકાદશી ને દિવસ સ્વામી શ્રી સજાનજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા કાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી થક્યા નમકાવીને બિરાજમાન હતા. ને ધોળો ખેસ પહેર્યો હતો ને જરિયાની છેડા વાળો કસુંબલ રેટો ઓઢ્યો હતો અને આસમાની રંગનો જરિયાની રેશમનો ફેટો માથે બાંધ્યો હતો ને પોતાના મુખારબિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંધમાં જનક રાજા અને નવયોગેશ્વરના સંવાદે કરીને કહ્યા છે ભાગવત ધર્મ તેનું જે પોષણ તે કેમ કરીને થાય અને વળી જીવને મોક્ષનું જે દ્વાર તે ઉઘાડું કેમ થાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે,
જનક રાજા બહુ મુમુક્ષ હતા અને વિદેહી કહેતા, અષ્ટાવક્ર એમના ગુરુ હતા, સંતો માટે ભક્તો માટે આગવું સ્થાન હતું એમના હૃદયમાં. એટલે કોઈ પણ સંતો આવે તો સમાગમમાં એ રચ્યા પચ્યા રહે છે. નવ યોગેશ્વર બાપાએ દીક્ષા આપીને મહંત સ્વામી સાથે 8 યુવકોને એટલે સફેદ કપડામાં પેલા ત્યાં ઘાટકોપર કોઈ આશ્રમમાં મૂક્યા હતા. કડક નિયમ ધર્મ વાળા હતા એ લોકો ટ્રેનિંગ માટે. તો બાપા ત્યારે લખતા, નવ યોગેશ્વરોની સેવા કરજો. દાદર મંદિરે સંતોને મૂક્યા તો બાપા એમને યોગેશ્વરો કહેતા, યોગેશ્વરોની સેવા કરો ને. એ નવ યોગેશ્વર એની સાથે વાર્તાલાપમાં પ્રશ્ન થયો કે ભાગવત ધર્મનું પોષણ કેમ થાય, એવું લખ્યું ને, અને જીવને મોક્ષનું દ્વાર તો ઉગાડું કેમ થાય. ભાગવત ધર્મ એટલે પ્રભુ પ્રાપ્તિનો ધર્મ, ભગવાનની પ્રાપ્તિ જે દ્વારા થાય, પ્રભુમય જે દ્વારા બનાય, એવો જે ધર્મ એ ભાગવત ધર્મ, એનું પોષણ કેમ થાય અને જીવને મોક્ષનું દ્વાર એ ઉગાડું કેમ થાય, પ્રશ્ન પૂછ્યું મુક્તાન સ્વામી.
પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સ્વધર્મ જ્ઞાન વૈરાગ્ય અને મહાત્મ્ય જ્ઞાન તેણે સહિત જે ભગવાનની ભક્તિ તેણે યુક્ત એવા જે ભગવાનના એકાંતિક સાધુ તેના પ્રસંગ થકી ભાગવત ધર્મનું પોષણ થાય છે.
ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ યુક્ત જે સાધુ એકાંતિક સાધુ એના પ્રસંગથી સંગતિને એમના પ્રસંગથી મોક્ષનું દ્વાર ઉગાડું થાય. પ્રસંગ ક્યારે થાય? આત્મબુદ્ધિની પ્રીતિ થાય ત્યારે. ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ, ધર્મ એટલે સ્વધર્મ. કયો ધર્મ? દરેકનો મારો સ્વામિનારાયણ ધર્મ, કોઈનો વૈષ્ણવ ધર્મ, એ તો છે જ. ગૃહસ્થોને ગૃહસ્થોના ધર્મ, સંન્યાસીને સંન્યાસીના ધર્મ, પછી ચાર વર્ણ પ્રમાણે ધર્મ, બ્રાહ્મણનો ધર્મ, ક્ષત્રિયનો ધર્મ, વૈશ્યનો ધર્મ, શૂદ્રનો ધર્મ, પોતપોતાને જે કારોબાર કરવાનો એ પણ ધર્મ છે. પણ સ્વધર્મ કયો? આપણો જે ગોલ કે સ્વધર્મ, ભગવાનમાં સ્થિર રહેવું એ આપણો મોટા મોટો ધર્મ. ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરી આ દેહ કરીને એમાં પેલું બધું આવી ગયું. તો જેને ભગવાનને રાજી કરવાની હૈયામાં હામ છે, ભાવ છે, સ્થિર ભગવાનમાં છે, સ્વધર્મ. અસ્થિર ક્યારે થયો? મહિમા ભાવ ફેર માથાકૂટ થયો તો અસ્થિર થયો. ભગવાનને ભગવાનના ભક્તોને નિર્દોષને દિવ્ય માન્યા એ સાચો ધર્મ છે. એ ધર્મ જ્ઞાન, જ્ઞાનનું જ્ઞાન સારનું સાર, માનવ રૂપે વિચરતા ભગવાનના સ્વરૂપને ઓળખવું તે. બાકી અનંત પ્રકારના જ્ઞાન છે. તમે જુઓ શાસ્ત્રોનું જ્ઞાન, યોગના જ્ઞાન, સાંખ્યનું જ્ઞાન, શ્રીમદ ભાગવતની અદ્ભુત કથા કરે, શ્રીમદ ભાગવદ્ ગીતા મોડે હોય એને આપણે જ્ઞાની કહીએ. સર્વ જ્ઞાનમાં શ્રેષ્ઠ જ્ઞાન જેને સ્વામિનારાયણ ભગવાન જ્ઞાન છે, આ જ્ઞાન માનવ રૂપે વિચરતું ભગવાનના પ્રગટ સ્વરૂપનો ઓળખવું એ જ્ઞાન. જ્ઞાનનું જ્ઞાન સારનુસાર એ વૈરાગ્ય. ભગવાનને ભગવાનના સંબંધ દ્વારા સિવાય કોઈનો ભાર ના પડે એ સાચો વૈરાગ્ય. વૈરાગ્યની સામાન્ય વ્યાખ્યા શું હોય છે? બે બહુ વૈરાગ્ય, મેં કશું ના જોયું, ખાય એક જ ટાઈમ, લંગોટી પહેર જ રહે છે, ઘરમાં રહેતા જ નહીં, ઝાડ નીચે હોઈ જાય છે, સ્મશાનમાં રહે છે, ભભૂતિ ચોળીને જ રહે. આ બધી વૈરાગ્યની વ્યાખ્યા છે. અને સાંખ જગતમાંથી જેને એની રસ ઉડી ગયો હોય બાવા ફકીરની જેમ પર, એને કહે વૈરાગી, વૈરાગ. એ સામાન્ય વૈરાગ છે. પણ સાચો વૈરાગ સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રમાં બતાવ્યું, ભગવાનને ભગવાનના ભક્તો સિવાય કોઈ જગ્યાએ રાગ નહીં, એ વૈરાગ. યાદ રાખ, એ સાચો વૈરાગ. ધર્મ જ્ઞાન વૈરાગ ને ભક્તિ, હું જે પણ કરું છું પ્રભુને રાજી કરવા કરું છું. ભગવાનને રાજી કરવા કરેલું કર્મ એ શ્રેષ્ઠ ભક્તિ છે. બાકી પૂજા કરે, મંદિર જાય, સેવા કરે, આ બધું એ ભક્તિ છે. પણ મહાત્મ્ય જ્યારે ભળે, મહાત્મ્ય સ્વતી ભક્તિ, જો ધન ભાગ ધન ગળી, આ ઠાકોરજીની સેવા મને મળી, ધન ભાગ ધન ગળી, આ ભક્તોના સાનિધ્યમાં બેસીને મને જીવન જીવવાનું મળ્યું, ધન ભાગ ધન ગળી, આવા સંતોની વાતો સાંભળવા મળી, ધન ભાગ ધન ગળી, આ ભક્તોની સેવા મને મળી, આવું ભગવાનને રાજી કરવા માટે મહિમાથી કરેલું જે કાર્ય કર્મ એ ભક્તિ કહેવાય. તો આ ચારે ચાર તમે જો તો સંતોમાં દેખાય. યોગી મહારાજનું તમે જુઓ, ગમે એવું બને પણ પોઝિટિવ જ. પોતાના મુકામમાં અચળ હતા બાપા. કોઈ કહે બાપા આ થયું, અપશુકન થાય, બાપા અપશુકન ગણે ને બધું શુકન જ. પહેલાં કોઈ કહ્યું કે બાપા મને જ્યોતિષ એમ કહે છે કે શનિ નડે છે, બાપા કે આ એ ગ્રહોનો ઠેકો ને કોઈ લંગડો છે, કોઈ વાંદડો છે, કોઈ બેરો છે, એમનું ઠેકો ને તમને શું નડવાના છે? કે છે કોઈ કશું નડતું નથી, કોઈ અપસુકન સુકન જ છે. કોઈને વિશે સારો ભાવ, બધાને વિશે બાપાને. પછી એમને ગાળ ભોડનાર આવે, અપમાન કરનાર આવે, એમનું નહીં માનનાર આવે, એ સર્વને વિશે બાપાને. એ મુકામ પોતાના પ્રભુમાં સ્થિર રહ્યા. કરતાર્તા મારા પ્રભુ છે, કોઈ શું કરતો હતો? તો કરતાર્તા પ્રભુ હોય તો બધું એમનું ધાર્યું થાય, જેની ઈચ્છાથી થાય છે. સર્વમાં પ્રભુ જોવા, બાપા સર્વને પ્રભુ રૂપ જોતા, એ એમનો ધર્મ હતો. તો ધર્મ એમાં બાપા એકદમ સ્થિર. અને જ્ઞાન શાસ્ત્રમાં ને સ્વામિનારાયણ ભગવાન સિવાય કોઈ વાત જ નહીં. સ્વામિનારાયણ મંત્રની ધૂન સિવાય કોઈ કાર્ય નહીં. કંઈ પણ થાય તો કરો ધૂન, ભગવાનનો ઉપાય પૂત કરે એ જ્ઞાન. શાસ્ત્રીમાં સાકાર અક્ષરપુરુષોનું સ્વરૂપ છે, એમને રાજી કરવા એ મારું જીવન છે, એ જ્ઞાન બાપાનું તમે જો. ને વૈરાગ તમે જો, ધામધૂમથી બધાને જમાડે, દૂધપાક, માલપુરા, લાડુ. બાપા ઠઠારો કરવો, શું કરે? ઠઠારો કરવો, બધાને ગોર ગોર કરી દે, પોતે કાંઈ જમે નહીં. પણ ભગવાનના ભગતને એ સિવાય બાપાને કોઈ, તમે અમે બાપા સાથે રહ્યા, યોગી મહારાજની હાજરીમાં એમની સભામાં કોઈ પોલિટિશિયન ના હોય, કોઈ મિનિસ્ટર, નંદાજી સિવાય કોઈ નહીં. પણ નંદાજી ભગત હતા. ભગવાનના ભક્ત સિવાય બાપાને ઉડતો આવે એનો ભાર નહીં. સત્પુરુષને, શાસ્ત્રમાંને, સ્વામિનારાયણ ભગવાનની વાતો સિવાય કોઈ વાતોમાં રસ નહીં બાપાને. એ વૈરાગ સાચો હતો. અને ભક્તિ, ભક્તિ તો બાપાને દાદા આથવલે કહ્યું કે શ્રીમદ ભાગવત ગીતામાં કૃષ્ણ પરમાત્માએ જે ભક્તિની વાતો કરી છે એ તમારે ના સમજવી હોય તો યોગી મહારાજનું જીવન જોઈ લો. પડે પડે, સેકન્ડે સેકન્ડ, એની હરેક એક્શનમાં ભક્તિ નિત્ર, ભક્તિ નિત્ર. બાપા આવા હતા તો અક્ષરરૂપ અખંડ ભગવાન એમ હતા, એટલે અક્ષરપુરુષનું સ્વરૂપ હતા. એમને આ સંતો પર કૃપા વરસાય. અશ્વિનભાઈ, શાંતિભાઈ, રતિભાઈ, સનંદભાઈ, વીએસ ના જે જે સંતો છે એમના ઉપર, મહંત સ્વામી, ડૉક્ટર સ્વામી, હરિપ્રાસ સ્વામી, પ્રમુખ સ્વામી, કાકાજી, પપ્પાજી, યોગી મહારાજની અનન્ય પ્રસન્નતાનો પાત્રો. તો બાપા એમના જેવા જ બનાવે, એમના રૂપ બનાવે. એવા સાધુના પ્રસંગથી લખ્યું. પ્રસંગ, સંગ અને પ્રસંગ બે શબ્દો છે. સંગ તો છૂટી જાય, ટ્રેનમાં બેઠા અને બે ઘડી બેઠા, અલગ મલગની વાતો હોય, સ્ટેશન એવું ઉતરીને જતા રહ્યા, ભૂલી ગયા. પ્રસંગ તો જેને સાથે રહે અને કાયમ એ રહે. બાપા દ્રષ્ટાંત આપવામાં, કાથીનું, કાથી બીજી દોરી તમે સળગાવો તો રાખ થઈ જાય. કાથીની ત્રણ શિયારો હોય, આમ ગૂંથેથી ગૂંથેલી હોય, અને તમે સળગાવો તો એવી નેવી જ રહે. એમ ગમે એવું બને તો એકબીજાનો એથી છૂટે નહીં. એવો જે સંગ, વળે હટકારે, માન બોલે, ના આપે, કામ થાય ના થાય, પાસે રાખે દૂર રાખે, પોતાની ઈચ્છા પ્રમાણે વર્તે ના વર્તે, પણ સત્પુરુષથી દૂર જવાનો, સત્પુરુષને વિશે ભાવફેર કરવાનો. એ સત્પુરુષને વિશે કોઈ ભાવફેરની કે અમહિમા વાતો કરે, ચલાઈ ના લે, સતત એને વિશે નિર્દોષ ભાવ રાખે, એ સત્પુરુષનો પ્રસંગ કર્યો કહેવાય. ઘણા સંઘમાં રહેતા હોય પણ પાછા જતા એટલે ખબર ના, કારણ કે આમ એમાં ભાવ ફેર માથાકુટની વાતો સાંભળી અને પડી જાય આમાં. પણ જેને સત્પુરુષનો પ્રસંગ હોય, ગમે પરિસ્થિતિ, ગમે સંજોગોમાં, ગમે તા અશ્વિનભાઈ શાંતિ મહંસ રીપડા સ્વામી આ સંતોની વાત એટલે કરું, એમને પ્રસંગ કર્યો, બાપાએ ભયંકર કસનીમાં લીધા, ઘસનીમાં રાખ્યા, એમનું ધારું છોડાઈને પોતાના ધાર્યા, પોતાની ઈચ્છા પ્રમાણે વર્તાયા, બુદ્ધિમાં ના ઉતરવી આજ્ઞાઓ આપી, આજ્ઞાને પણ સાર ધાર પોતાની બુદ્ધિ એમાં વાપરીને આજ્ઞાઓ પાડી, ભાવફેર કરવાના ચાન્સીસ હતા, દૂર જતા રહેવાના ચાન્સીસ હતા, માથાકૂટ કરવાના ચાહે એવા ડંબેલ જેવા ખતપત્યા માથાકૂટ્યાએ મળીને વાતો કરનારા હતા, પણ કોઈની ટ્રેપમાં આવ્યા નહીં. યોગી મહારાજ અને યોગી બાપાના સંબંધવાળા સૌ નિર્દોષ ને દિવ્ય છે, એ જડબે સલાક પકડી રાખ્યું અને બાપાની આજ્ઞા ગૌણ ના કરી પાડી સાર ધાર, એ પ્રસંગ કર્યો કહેવાય. એ પ્રસંગને લઈને ભગવત ભાવનો જે ધર્મ ભાગવતથી તણું થઈ ગયું અને મુક્તનું દ્વાર ખુલ્લું થઈ ગયું. પણ એમના પ્રસંગથી એમની સાથે જે જોડાય એનો મુક્તનું દ્વાર ખુલ્લો થઈ જાય એવું સંતત્વ યોગી મહારાજે કૃપા કરીને એમને બક્ષિસમાં આપ્યું.
અને વળી જીવને મોક્ષનું જે દ્વાર તે પણ એવા સાધુના પ્રસંગ થકી ઉઘાડું થાય છે.
પ્રસંગ થકી જ ઉઘાડો છે, સંઘથી ઉઘાડું ના થાય. પ્રસંગ આત્મબુદ્ધિની પ્રીતિ હોય પછી એનાથી ધોખા વધા થાય, પણ છોડવાનું મન ના થાય. મુકુંદજીવન સ્વામીએ બાપાને કહ્યું કે મૂંઝવણ આવે છે, બધા વાતો કરે છે તો મારી સ્થિતિ થાય એવું લાગતું નહીં, કારણ કે મારાથી બધું જોવાઈ જાય છે, મારાથી સેવા નથી થતી, મારાથી એક જગ્યાએ શાંતિથી બેસીને માળા નથી ફરતી, ભજન નથી થતું, તો મને કશું થશે નહીં બાપા, આપણું કોઈ સ્થિતિ થાય એવું લાગતું નથી, એટલે મને રાજા આપો ઘરે જો. તો યોગી બાપા પછી બેસાડ્યા, બેસો કે મુકુંદ, મુકુંદજીવનને બાપા મુકુંદ કહેતા, મુકુંદ. કોઈ રૂપાળી છોકરી લાખ રૂપિયા, તારે લાખ રૂપિયા એટલે મોટી રકમ, લાખ રૂપિયા લઈને આવે અને તમને કહે કે ચાલો આપણે લગ્ન કરીને જતા રહ્યા, સાધુ છોડી દો, તો કે તમે યોગી મહારાજને છોડી દો, તો કે તમે એમને છોડી દો, એ તો બાપા શક્ય જ નથી, તમને છોડીને ક્યાં જવું બાપા, કઈ સ્થિતિ, બીજી કઈ સ્થિતિ કહે છે. સત્પુરુષને ના છોડી શકીએ એવા થયા એ સ્થિતિ, જે મીરાબાઈએ ગાયું ને, જો તું થોડો પિયા મેં નહીં તોડું રે, તોરી પ્રીત તોડી કૃષ્ણ કોણ સંગ જોડું, કે તમે એક વખત મને ધક્કો મારશો, હડસેલશો, તારું ડાચું નથી જેવું કહેશો, જો તું તોડો પિયા, હે પ્રભુ તમે મને છટકારીને તોડી નાખો, જો તું તોડો પિયા મેં નહીં તોડું રે, પણ હું તમારી સાથે પ્રેમથી જોડાય છે, તોડવા તૈયાર જ નથી, કારણ તોરી પ્રીત તોડી કૃષ્ણ, તારી સાથેનો જે પ્રેમ છે એ તોડીને જગતમાં એવું કોઈ નથી જેનો હું પ્રેમ કરું, મારાથી એ શક્ય નથી, તમને છોડવાનું શક્ય નથી. આ સ્થિતિ મીરાબાઈની જે સ્થિતિ હતી એ આવી હતી. ઘરમાંથી કાઢી મૂક્યા, અપમાન કર્યા, કેટલું બધું કર્યું, પણ ભગવાનનું ભજન ને ભગવાનની સ્મૃતિ છોડીને વધારે સોલિડ થતા ગયા. આ એકાંતિક ભક્તનું લક્ષણ છે. તો એવા સાધુ થકી જ મોક્ષનું દ્વાર ખુલ્લું થાય છે. ભગવાનની પાસે જવાનો માર્ગ એવા સાધુમાં જોડાવાથી જ પ્રાપ્ત થાય છે, તે વગર પ્રાપ્ત થતો નથી. મહારાજને એ કહેવું છે, સત્પુરુષનો મહિમા ગાય વચનામૃતમાં, કે સંત કેવા હોય, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ યુક્ત હોય, એના પ્રસંગથી જ આપણામાં રહેલો જે આત્મામાં રહેલા જે આધ્યાત્મિકતા ભાગવત ભાવ એ ખીલી ઉઠશે અને ભગવાનને રાજી કરવાના માર્ગે ચાલી પ્રભુરૂપ થવાનો માર્ગ એવા સાધુના વિશે આત્મબુદ્ધિની પ્રીતિથી જ થશે. એનો પ્રસંગ કરવો પડે. એવું અસાધન હેત થાય કે એને છોડી ના શકીએ, એને સંભાળ્યા વગર રહી ના શકીએ. ગમે અંદર ચાલતું હોય તો એની આજ્ઞા પ્રમાણે જીવન જીવવાનો આપણને હૈયામાં આલોચ રહે અને રાજી કરવાની હૈયામાં રહેલી ભાવના સેજ પણ મોરી ના પડે. અકરીએ દુનૈયે ધમ પછાડા કરીએ પણ એના સિવાય કોઈની પાસે જવાનું મન ના થાય એ પ્રસંગ કરે. પણ એવો પ્રસંગ સંતને વિશે રાખીએ તો આપણામાં રહેલા ભાગવત ધર્મનું પોષણ થશે, ખીલી ઉઠશે અને મોક્ષનું દ્વાર એટલે ભગવાન પાસે જવાનો માર્ગ આપણા માટે ખુલ્લો છે અને નજીક પહોંચી જઈશું.
તે કપિલદેવ ભગવાને દેહૂતિ પ્રત્યે કહ્યું છે જે પ્રસંગ મજરમ પાસાત્મનઃ કવયો વિદુઃ સ એવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ
અપાવૃતમ.
જેવો એ જીવને પોતાના સંબંધીને વિશે દ્રઢ પ્રસંગ છે,
જેવો પોતાના દ્રઢ સંબંધ વિશે પ્રસંગ છે, ઘરવાળા રીસાય બૂમ ભરાડા પાડે તો બધા કેવા મિયાન મિદડી થઈ જાય. કે પુરુષ દંડા મારે તો બૈરો ઘર છોડે નહીં. એ આપણા પટેલોમાં નહીં મારતા પણ આ ગુણાતાન સ્વામીએ કહ્યું ને, નારીને દરીને આવવા જતા હતા, પેલો કઠિયારો લાકડાવાડ કાપનારો રોજ બરોજ કાપીને ગુજરાન કરે, સ્વામી જતા હતા તે જ વખતે બાજુમાં એનું ઝૂંપડું ઝઘડ્યા, પેલા કઠિયારે એની કુંવારીનો પાછળનો દોસ્ત એની માથામાં મારી ઊભો ન રહ્યો અને લોહી વાગ્યું છે કે નહીં, હવે ધડાક દડેક ઠાપ ઠોકીને ચાલવા માંડ્યો. પેલી બાઈ તો રાડ પાડીને પડી. સંતો અને ભક્તો નહીં પાછા આવતા હતા એટલે ગુણાતાન સ્વામી કહ્યું કે શિવલાલ શેઠ, પેલી બાઈને તપાસ કરો, બચાવીને વાગ્યો છે તો કંઈ દવા દારૂ કરવું હોય તો. તો શિવલાલ શેઠ ગયા તો પેલી બાઈ પાટો બાંધીને રોટલા ટીપતી હતી. શું કર્યું? રોટલા ટીપતી હતી. આશ્ચર્ય પડી ગયા. એ બાઈ એ પેલો ગયા પછી કોણ લઈ જાય એને ડૉક્ટરને ત્યાં? બધા વનવાસીઓ એટલે વનસ્પતિને એમને ખબર કે કશું વાટીને લુગદી મૂકીને ફાડીને ફાડીને બાંધી દીધો પાટો. રોટલા ટીપતી હતી કે તું શું કરે? પેલો ગયો છે ને એને પેટ ભરવા તો જોઈશે ને, કહે છે એના રોટલા બનાવું છું. લો વિચાર કરો, જેને એને માર્યું એની ચિંતા આઈને ખાશે શું એ હોય એટલે એને રોટલા ટીપવું. આ પ્રસંગ કર્યો કહેવાય. આપણે તો સતમૂળ સાત ઠપકારે ને ભર સભામાં અપમાન કરે તો જય સ્વામિનારાયણ તમે હું જ મળ્યો છું તમને, એ પ્રસંગ કર્યો ના કહેવાય. શાસ્ત્રીમાં વખત હું ઘણી વખત વાત કરું. એક ભગત હતા આપણા દાસભાઈ જેવા, હિસાબની એમને ગણતરી જ નહીં, પૈસા શું એમાં આપવા લેવા છે, કોઈની પાસે ઉધાર લઈ આવે ચલાવે પછી બીજા પાસે લે આમ ચલાવે એટલે બધા માગે જ ખરા ને ભાઈ, ભગત પૈસા તો લાવો. તાકે શું આપવા લેવા છે? મોડી વારો કહે બહુ લાંબુ ચાલીને સાથીમાં જ ફરિયાદ જવા મળી કે આ ભગત જાણી ત્યાં ભાઈ પૈસા લે છે પછી આપતા નહીં સ્વામી. એટલે સ્વામી એક બે વખત ટપાર્યા છે ભગતને, તો ભગત પાછા એવા ને એવા. પછી સભામાં એ આવ્યા ને એક બે ભગતે કહ્યું બાપા ભાઈ આવ્યા પૈસા, એટલે શાસ્ત્રીજી મહારાજે તો પેલો પગે લગવાય ને ઊભો રાખે એમ કહીને એટલો બધો ખંખેરો અડધો કલાક સુધી. પેલો હસતો હતો પછી કહે સ્વામી તમે મને તો સાંભળો, કે બોલતા રહો શું બોલો કે. તે પેલો ભગત કે સુનો ચતુર સુજાન સુનો ચતુર સુજાન, તમને તો આવું શોભે નહીં, એટલે સાસીમાં હસી પડ્યા એકદમ. કેવો ભગત કહે, તમે વિચાર કરો, આટલું બધું અપમાન આટલી મોટી સભામાં, અને સામાન્ય સાહેબ ભાવ ડોબોન વડધ્યા જેવા શબ્દો વાપરે, અને આપણે શું કરીએ, ઊભા રહીએ? શાસ્ત્રી માને કે કલ્યાણ રહ્યું તમારે ઘરે, ફરી આવે બેઠો આવું જ નહીં તમારી પાસે, એવું કહે. અહંકારી માણસ સમાનનું અહંકારને સમાન માણીને જીવનારા એવા માણસો અભાવ લઈને જતા રહ્યા છે. જ્યારે ભગતને શાસ્ત્રી મહારાજને વિશે ખરેખર પ્રસંગ કર્યો આત્મબુદ્ધિની પ્રીતિ, તો શાસ્ત્રી મહારાજને કંઈક સુનો ચતુર સુજાણ, સુનો ચતુર સુજાણ, અમે તો વ્યવહારિયા છે આવું કરીએ, પણ તમને આવું ના શોભે ગુરુદેવ, એમ એને ગુરુને પ્રેમથી પ્રાર્થના કરી. એટલે શાસ્ત્રીમાં હસી પડ્યા, પછી એને સાધુ બનાવી દીધું. હા, કે તારું કામ જ નહીં વ્યવહારમાં, તું સાધુ થઈ જાય. પછી સાધુ થઈ ગયો માણસ. પણ આ પ્રસંગ કર્યો કહેવાય, ખોટું ના લાગે, બેભાન ના થઈ જાય, મોડું ના ચડી જાય. તમે અશ્વિનભાઈ, શાંતિભાઈ, રતિભાઈ, સનંદભાઈ, ગમે તે કહ્યું, ગમે તે કર્યું, પણ એમના કામમાં મોરાસ નથી આવી. કોઈ દાડો મોડું નહીં ચડાયું, કોઈ દાડો એમના કાર્યને જે કા વખત જે હાંપ્યું એ કરવામાં સદાય તત્પર રહ્યા છે, ત્યારે આપણું મસ્તક નમી જાય કે ખરેખર આ ભગવાનને રાજી કરવાનો હૈયામાં કેટલો ઉત્કટ ભાવ, બાપાને થઈને જીવન જીવવાનો, અંતર આત્મામાંથી કેટલી બધી તાલ આવેલી, તો જ આ શક્ય બની, શક્ય ના બને. આ પ્રસંગ કયો કહેવાય બાપાનો. એવા આપણા વીરેન્દ્રભાઈ હતા. વીરેન્દ્રભાઈને મનના છછેર કરી દઈએ, હા, પછી 10 મિનિટ પછી ઠંડુ ગ્લાસ પાણીનું લઈને આવ્યો. શું તમે પાણી લઈને પીવો ને, કાંઈ મોડું હુકાઈ ગયું છે તમારું. કેટલા નિર્માણી માણસ કહેવાય. ખરેખર સંતોને યાદ કરે, અશ્વિનભાઈ, શાંતિભાઈ, રતિભાઈ, સનંદભાઈ, આપણું મસ્તક ને જાય. એટલે કહું મહિમા ગાઉં છું કે એમની સાથે રહો, એમનું જીવન જોયું નજીકથી. હવે એમને એમના વિશે આવો પ્રસંગ જો કરીએ તો આપણા બધા અહંકારને ગમે એવા દોષ તરિયા ઝાટક થઈ જાય, એને કાઢવા ના પડે. મહારાજ એ કહે છે, આ તો સાચવવા પડે, આપણું રાખવું પડે, આપને બોલાવવા પડે. કેટલા લાંબા વર્ષો જાય તારે બધું બદલાય, તાત્કાલિક બદલાય થોડા વર્ષોમાં. આવો પ્રસંગ કરીએ તો
તેઓને તેઓ પ્રસંજો ભગવાનના એકાંતિક સાધુને વિશે થાય તો એ જીવને મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે,
ઉઘાડું થાય છે.
પછી સુખમુનિએ પૂછ્યું છે, ગમે તેવો આપતકાળ પડે એને પોતાના ધર્મમાંથી ન ખસે તે કે લક્ષણે કરીને ઓળખાય?
ગમે તેવો આપતકાળ, એવી ભયંકર બીમારી આવે, એવા ધંધા વેપારમાં નુકસાન આવે, અથવા તો સરકારી તંત્રમાં કેસ બેસ થાય, વ્યવહારમાં ડખા થાય, છોકરાના લગ્ન ના થાય, છોકરીને લગ્ન ના થાય, ઘણા લગ્ન થાય તો છૂટાછેડા થઈ જાય, આ બધી બધું આફતો આવી પડે ગમે જીવનમાં ત્યારે.
પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને પરમેશ્વરના વચનની ખટક રહે અને નાનું મોટું વચન લોપી શકે નહીં,
લોપી શકે નહીં, આજ્ઞા જે આપી હોય એ લોપી શકે નહીં, લોપી હોય તોય ના લોપે.
એવી રીતનો જેનો સ્વભાવ હોય તેને ગમે તેવો આપતકાળ આવે તો પણ તે ધર્મ થકી પડે જ નહીં,
પડે, ધર્મ થકી પડે એટલે અભાવ ગુણ ના લે, ભાવફેરમાં ના પડે. એ આપણો ધર્મ, સાચો ધર્મ એ છે. સ્વામિનારાયણ એટલે શું, નિયમધમ શિક્ષાપત્રિ તો પાડીએ છીએ, તો સામાન્ય છે, પણ ભગવાનને ભગવાનના ભક્તો સત્પુરુષને વિશે અચળ નિર્દોષ ભાવ, એને વિશે ભાવફેરમાં પડે ને અમીમાં પડે નહીં, એ પડ્યો એટલે ધર્મમાંથી પડ્યો કહેવાય, એવું પડે નહીં. દાદુ કાકા ઉપર કેટલો મોટો કેસ થયો, એમને ફર્ટિલાઇઝર બાબતમાં કંઈક સરકારે એમને કેસ કર્યો, ક્રિમિનલ કેસ, એટલે સીધા એરેસ્ટ કર્યા. પછી જામીન માટે કોર્ટમાં રજૂ કર્યા, કોર્ટે જામીન આપ્યા એટલે છૂટીને બાપા અત્યારે બિરાજમાન હતા વાડીમાં, ત્યાં ગયા. પછી દાદુ બાપાએ દાદુ કાકાને કહ્યું કે તમે પ્રવચન કર્યો, હવે વખતે પ્રવચન થાય. હું તાર બાપાને કહે કે તમે ભલામણો, તમારે આટલી સેવા કરી, ગઢડામાં 1,00,000ની સેવા કરી, અમારા ઘરે રાત દાડો સંતો ઉતરે, અમે રાત દાડો પોટલા ઉચકીને ફરીએ, અને છેવટે અમને જ એરેસ્ટ કરાયા તમે. પણ નહીં, દાદુ કાકાએ ઊભા થઈને પ્રવચનમાં બાપાને અપરંપાર મહિમા ગયા, અને ત્યાં સુધી ગયો કે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ મહારાજે યોગી મહારાજ થકી આપણને દર્શન દે છે, આશીર્વાદ આપે છે, ધારું એનું થાય છે આ બ્રહ્માંડમાં. આવી બધી એટલી વાતો કહી તો કોઈ કહે કે ભાઈ તમારા કેસમાં કેમ તાકે, અમારા જીવનમાં કંઈક એમને આપવું છે, હિતકારી છે, હિતકારી છે. એટલે બાપાને હું કરતા હતા પણ હું બાપા જ કરી રહ્યા છે, ને અમારા સારા માટે, અમારા હિત માટે, એવું અપરંપાર મહિમા દાદુ કાકા કહ્યો. આ પ્રસંગ કર્યો ભાઈ તો બાપાનું પ્રસન્નતાનું પાત્ર બન્યા, અને યોગ્ય સ્વરૂપ થઈ ગયા. આપણા ગુણાતી સમાજની સ્થાપના દાદુ કાકાને આભારી છે. આપણે બધા અત્યારે સરસ આવી અક્ષરપુસ્તક ઉપાસનાની વાતો કે સંશ્રેવ એકતા હળીમળીની વાતો, નિર્દોષ બુદ્ધિ દિવ્ય ભાવ રાખીને ભક્તિ કરવાની વાતો, એ બધું પાયમ આપણને ગઢથુથીમાં યોગી મહારાજનું જે જ્ઞાન, યોગી બાપાનું જે રુચિ, યોગી બાપાનું જે રહસ્ય, એ દાદુ કાકાએ આપણને ગઢથુથીમાંથી આપ્યું. એને કારણે આપણી સાધના આનંદદાયક બની રહી છે, યાદ રાખ. પણ કાકાનું એવી ભયંકર પરિસ્થિતિમાં પણ કરતા કરતા પણ હું ચૂક્યા નહીં તો અખંડ આનંદ રહ્યો. અને કેટલા વર્ષ કેસ ચાલ્યો, 52માં થયેલો કેસ આપણે વિમુક્ત થયા પછી એનો નિવેડો આવ્યો, એમાં નિર્દોષ ચૂક્યા 67-68માં. સતીશભાઈ ઉપર કહે તો સતીશભાઈ મંદિરનું સેવા ચાલતી હતી ત્યારે જ 15 મારું ઓપરેશન થયું, વીકમાં એમનો ભયંકર કેસ તો ઇન્કમટેક્સનો, 150 માણસ ઉતર્યા એ, પણ એમાં ડગ્યા નહીં. મંદિરના કામમાં, મંદિરની સેવામાં, સમય ઉત્સવમાં તમે જોયો તો ફૂલ ફ્લેજ સેવા ભક્તિ કરી, મહિમા એટલો જ ગાતા. અને એમને પણ 2 વર્ષમાં તો જે 15-20 વર્ષ કેસ ચાલે, ભજન પ્રાર્થના બધાએ કરીને એમને કરી તો ઇન્કમટેક્સવાળાએ માફી માગી, ખોદાણ માગે નહીં. પણ એમને કસોટી થઈ, કસોટીમાંથી પાર ઉતરી ગયા. આ ભયંકર પ્રસંગોમાં ભક્તો જ્યારે આવે ત્યારે ભક્તોની સાચી ઓળખાણ થાય, ના અમને ઓળખાણ થાય. વિમુખ પ્રકરણ વખતે કેટલી ભયંકર કસોટી લીધી, કેટલો મોટો સમાજ હતો, પણ એમાં 2 સંસ્થામાં જે હતા એમાંથી નિર્દોષ ભાવ જેમને રાખ્યો, અને આપણે તો હતા જ થોડા. બોમ્બે ને માણાવદર 2 જ સત્સંગમાં કેન્દ્રો હતા, 40 સંતો સોખડા, એટલે સોખડા કેન્દ્ર હતું. આપણે વિદ્યાનગર અમે 10-15 ભાઈઓ હતા, 51 બહેનો હતા, બસ આટલો સમાજ આપણો. એ બધાએ નિર્દોષ ભાવ રાખ્યો, ગારો ભોંડનાર, અપમાન કરનાર, ગેલફેલ આપણા માટે બોલનાર, કેટલું બધું ખરાબ બોલતા, આશ્ચર્ય લાગે. અત્યારે તો કહેવા જેવું નથી. આપણે બહેનોના કામમાં ઊભા રહ્યા એટલે નહીં, લેવા દેવા વગરના બધા પાછા. કેટલી બધી પત્રિકાઓ વેચી અહીંયા આપણી વિરુદ્ધ, પણ એ પત્રિકા વહેંચનાર, લખનાર, આવું બધું કરનાર વિશે કાકા પપ્પાની અદ્ભુત લીડરશીપ હતી. હરિપ્રસાદ સ્વામી જેવા સાધુ હતા, તો આપણે બધાએ નિર્દોષ ભાવ રાખીને બાપામાં પકડ, બાપામાં જ સ્થિર રહ્યા. સાચો ધર્મ બધાનો આપ રાખ્યો તો કેટલું સરસ થઈ ગયું અત્યારે. આવી પરિસ્થિતિમાં અશ્વિનભાઈ, શાંતિ વિરાતીભાઈ, સનંદભાઈ, કેકાવન બહેનો, હરિપ્રસાદ સ્વામી, ચાલીસ સંતો, મુંબઈ મંડળ, માણાવદર મંડળ, આ ભયંકર પ્રસંગોમાંથી પસાર થયા પણ નિર્દોષ ભાવ, દિવ્ય ભાવ રાખી અને ભક્તિ કર્યા કરી, ભજન પ્રાર્થના કર્યા કરી, આવડે એવી સેવાઓ કર્યા કરી, તો યોગી મહારાજની પ્રસન્નતાનો પાત્ર થઈ ગયા બધા.
માટે જેને વચનમાં દ્રઢતા છે તેનો ધર્મ દ્રઢ રહે.
બાપાએ શું વચન આપ્યું? નિર્દોષ બુદ્ધિ સર્વોપરી સેવા છે. સમ સૂર્યદેવા દેખતા રાખો, હળી મળીને કામ કરો. બસ એ બધાએ રાખ્યું તો કામ થઈ ગયું. એ ધર્મમાં રહ્યા. બાકી કિલપ કપ કરો, નિયમ પાળવા, એકાદશ, આ તો કરવાનું, શિક્ષાપત્રી પણ ધર્મ નિયમમાં રહેવું, એ પણ સામાન્ય ધર્મ છે. વિશિષ્ટ ધર્મ જેનાથી ભગવાનની અંતરની પ્રસન્નતા પ્રાપ્ત થાય. તો બધા વિશેષ ધર્મને ગૌણ કરે છે, અને જે સામાન્ય ધર્મ નાવું દો એકાદશી, અને આ એને બહુ મહત્ત્વ આપીને એને લઈને પાછા ભાવ ફેર કરે, વિશિષ્ટ ધર્મનો લોપ કરે છે.
માટે જેને વચનમાં દ્રઢતા છે તેનો ધર્મ દ્રઢ રહે અને તેનો જ સત્સંગ પણ દ્રઢ રહે.
દ્રઢ રહે, નિર્દોષ ભાવ જે રાખે છે અને સમશ્રીભાવ વ્યક્તા માટે જે કરવું પડે કરે છે, અને કોઈ પણ કાર્ય હળી મળીને કરે છે, એનો ધર્મ દ્રઢ રહેશે. કારણ કે ભગવાનની પ્રસન્નતા એમાં છે, અને ભગવાનની પ્રસન્નતા જ સાચો ધર્મ છે. બાકી બીજા ધર્મ એ ક્રિયાકાંડ છે. શાંતિ બહેનો કેટલું બધું અપમાન થયું એમના કાકા બાપા, પણ બાપાને રાજી કરવાનો ભાવ હતો. તો કાકા બાપા બધામાં યોગી બાપા છે, મહારાજ છે, એનો તિરસ્કાર ના કર્યો, એનો અભાવ ના લીધો, અને એ લોકોને મચક પણ ના મૂકી કે તમે બૂમ બરાડા પાડો, ગમે એટલું એ કરો, પણ મારા ગુરુદેવની આજ્ઞા પાડવામાં હું કોઈને મચક ના મૂકીને એમને એ લોકો વિશે ભાવફેર પણ ના કર્યો. ખેંચી ગયા, ઘરે ગયા એ, પણ પોતાના મુકામમાં સ્થિર હતા. અભાવના લીધો બાપાનું સ્મરણ કરીને ભજન કર્યું, અને બાપાના થઈને જીવન જીવવું છે એમાં સતત દ્રઢ રહ્યા, તો બધા જ ફેક્ટર્સ ફેવરેબલ થયા, અને કેવું અદ્ભુત સાધુતા એમને એ કરી. તો અત્યારે જ્યાં જાય ત્યાં મંદિર રૂપ છે, મંદિરના જેવું વાતાવરણ ઊભું કરીને બધાને કેટલું બધું સુખ આપે છે. બાપાએ એમને એમ નથી આપ્યું, ઠોઠવૂટ્યું નથી, અનંત કસોટીમાંથી, કશ્નીમાંથી એમને આપણને એમનું દર્શન કરાયું કે એમના આત્મામાં એક યોગી મહારાજને, સ્વામિનારાયણ ભગવાન સિવાય કાંઈ છે ને, બધું ખંખેરી ગયેલું. અપમાન કરે, અપમાન આપે, બોલાવે ના બોલાવે, કોઈ હારા કે ખોટા કે, આપણા ઘણા બધા એવું કરતા હોય, પણ એમાં કોઈને વિશે ભાવફેર નથી કરતા. બધાનો અપરંપાર મહિમા ગાય છે, અપરંપાર મહિમા ગાય, બધાને પ્રેમથી આવકારે, પ્રેમથી બોલાવે. ગમે એવું ફાસ પૂછ્યો હોય તો શાંતિભાઈ એને બહુ મોટો માણીને એને વાલ કરે. આ સામાન્ય વસ્તુ નથી, યાદ રાખો. અપરંપાર હૈયામાં પોતાના ગુરુનું, પોતાના ઈષ્ટદેવનું મહાત્મ્ય હોય તો જ સંબંધવાળાનું આવું મહાત્મ્ય હૈયામાં પ્રગટે. અને એવું જેને મહાત્મ્ય પ્રગટી ગયું એ અસલી સાધુતા, જેમાં ભગવાન અખંડ વિચરણ કરતા હોય, તો એનું નિશાની જ્યાં જાય ત્યાં કે આવું ના પડે, એમને બધા ખેંચાય, એમની વાતોથી શાંતિ થાય, એમની પાસે બેસવાથી આનંદ આવે, એમને બોલાવવામાં આનંદ આવે, સામેથી બોલાવે આવો આવો આવો, એના દર્શનની બધાને તાન હોય, એ સાધુતા પ્રભુની પ્રસન્નતાથી પ્રાપ્ત થાય છે. વસવિનભાઈ, શાંતિભાઈ બધાએ અદ્ભુત સાધુઓની ભેટ પ્રભુએ આપણને આપી છે. જાગ્રતતા રાખીએ, મહિમા સમજીને એ રીતે એમની સાથે રહીએ તો આપણે કાંઈ કરવું નહીં પડે, કાંઈ બીજે ફોંફા મારવા નહીં પડે, અહીંને અહીં ભગવાનની પ્રસન્નતાનો પાત્ર બની જઈશું. સજાન સ્વામી મહારાજની જય.